પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના બોલેલ ગાથા 124 નો સાર, કળશ 202 નો સાર.
એક આશ્ચર્યની વાત છે, પોતે પોતાને ભૂલી ગયો અને દૂર દૂર દોડ્યો જાય છે. ધર્મ ધર્મ સૌ કહે, ધર્મ ન જાણે મર. ધર્મ ધર્મ કરે પણ ધર્મનો મર્મ જાણતો નથી. એ ઉપાદેય કઈ ફળ ન આટલું કર્યું તે એક આશ્ચર્યની વાત છે. બહારનું કેટલું સખત કર્યું તોય કઈ મળ્યું નહીં. જીવને અંદર જવું બહુ મુશ્કેલ. પછી ને તમે કેવ કરવાનું, કયો તો આટલા ઉપવાસ કરી લે તો થાય, તમે કયો તો આટલું ધ્યાન કરી લે, તમે કયો તો આટલું વાંચી લઈ, આટલું ગોખી લે, પણ અંદર જે કરવાનું કયું છું એ બહુ મુશ્કેલ પડે છે. બહારનું જીવ જલ્દી કરી લે છે. ભાગે તો એ તોય અંદર કરવાનું છે. બહાર ભાગે તો એને ગ્રહણ કરતો એને એને અંકુશમાં લાવીને અંદરમાં જ કરવાનું છે. અશુભમાંથી શુભમાં કેમ લાવે છે એટલું એને મર્યાદા કરીને પુરુષાર્થથી લાવે છે. એટલું એનો ઉપર અંકુશ રાખીને અશુભમાંથી શુભમાં લાવે છે. જે એમ શુભમાંથી અંદરમાં જવા માટે પણ એને માટે પુરુષાર્થ કરે તો એ અંદર આવે છે. બહાર દેખાય ને મને સૂક્ષ્મ ખાતા મુશ્કેલી પડે છે. જીવને વૈરાગ તો આવે છે, આ બધું સંસારનું સ્વરૂપ દેખીને ને વૈરાગ ઘણી વાર આવે છે. આ અશુભ ભાવો ને આ બધી સંસારની દુઃખમય સ્થિતિ, કાંઈ એને ધન તો શાશ્વત દેખાય નહીં, શરીરમાં કાંઈ ફેરફારો દેખાય, બહારના સંયોગોમાં ફારફેર દેખાય, એવું બધું રાજા રાજા થાય તો એના રાજ રાજે સ્થિર એને દેખાય નહીં. કોક ચડી આવવાનો ડર હોય એવું એનું રાજ પણ સ્થિર. ચોથા કાળમાં પણ એવું હોય, રાજ હોય તો કોક ચડી આવવાનો ડર હોય એને માથે. કોક અનેક જાતના બધા સંયોગ દેખીને એને વૈરાગ આવે છે કે આ સંસાર તો આવો છે, આ બધું ફેરફાર વાળું છે, મારી ઈચ્છા પ્રમાણે કાંઈ થતું નથી. ઈચ્છિત વસ્તુ કઈ મળતી નથી ને ઈચ્છા પ્રમાણે કઈ ટકતું નથી. એને વૈરાગ ઘણી વાર આવી જાય છે. વૈરાગ આવીને એને એમ થાય કે આ બધું છોડી દો, એમ થાય છોડીને મુનિઓ મુનિ થઈ જાઓ એમ એને થઈ જાય છે. સાધુ થઈ જાઓ, મુનિ થઈ જાઓ, છોડી દઉં, ધર્મ ધ્યાન કરું એવું થઈ જાય છે ને કરવાય માંડે છે. અશુભની રુચિ એને રહેતી નથી, કારણ કે એનો સ્વભાવ જ નથી. એમાં એ ટકી ન શકતો, ઘણી વાર એને વૈરાગ આવે છે પણ એ પછી આગળ નથી જઈ શકતો. શુભમાં જઈને અટકી જાય છે. ત્યાગ વૈરાગો સખત કરે, ઉપવાસ કરે, બધું કરે પણ પછી આગળ નથી જઈ શકતો. પછી એને એમ થાય મેં ઘણું કર્યું એવું થઈ જાય છે, મેં શું ઓછું કર્યું. કરે છે ઘણી વાર અંદર કેટલાક તો રેચા પેચા રે છે એવા જીવો હોય છે. બહુ સામગ્રી બહારની મળે તો એને એમ થાય કે આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય છે, આપણે શું વાંધો છે. આ બહુ મીઠો એવા નાસ્તિકે ઘણા થાય છે, પણ આવા વૈરાગો જીવો ઘણા થાય છે. પણ અનંત દ્વાર આવું છોડી દે છે પણ અંદર ઊંડો નથી કરતો, છોડી દે છે. હા, કેટલું એને સહન કરવાનું આવે છે.
પોચી
નથી શકતો અને જે મુનિ થાય એને તો એમ માની લે છે કે મેં બધું અંદર ઈચ્છે છે એવું એને હજી અંદર ઊંડું બીજું કરવાનું છે, એને તૃપ્તિ થઈ જાય છે. એવું નથી હોતું, એને તૃપ્તિ થઈ જાય છે. મેં ઘણું કહ્યું છે, હું શું ભાવમાં રોકાઈ ગયો છું એવું એને પોતાને એવી ખટક અંદરથી હોતી નથી. એને એને એમ થાય છે કે મેં ઘણું કહ્યું છે. એવી ખટક હોય તો આગળ જવાનો અવકાશ રહે છે, ને ખટક એવી નથી હોય. પૂર્ણ ભાવમાં એને સંતોષ નહીં હોય છે. મેં ઘણું કર્યું છે, બસ આનાથી શું આગળ કરવાનું છે. બધું વાંચે, વિચારે, બધું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ બધું ખબર હોય, પણ પછી ઊંડું નથી જતું. મેં ઘણું કર્યું એવું નથી હોય. એમ પૂરું દેખાડનાર મળે, દેવ મળે, તો અંદર કરવાનું એને ગ્રહણ થાય તો એ આગળ જાય છે. એવો સંબંધ છે પોતાને મેળે એ માર્ગ એને પ્રગટ થઈ શકતો એવો નિમિત્ત ઉપાદાન નો સંબંધ છે. સાક્ષાત પામેલા હોય એને એ પ્રગટ થવાનું નિમિત્ત બને છે. અનાધિકાળ થી પોતે એકલો એકલો તો બહાર ભયમાં કરે છે, શુભમાં આવે છે. એમાં ગુરુ મળે કે દેવ મળે ત્યારે એને આશ્ચર્ય લાગે, ત્યારે એને એમ થાય કે આ કઈ જીવ દુખી છે. એટલે અંદરથી એને ઉપાદાનની તૈયારી થાય છે, બહારથી નિમિત્ત હોય છે. એવું નિમિત્ત ઉપાદાન સ્થળ હોય છે. એમાં બહુ ભમે છે ને, એટલે એને એની મેળાએ સ્વયં અંદર એ નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે એવી દેશના લબ્ધિ એને પ્રગટ થાય ત્યારે એ અંદર જાય છે. શું માર્ગ ની ખબર નહીં,
માર્ગ આત્મા અંદર ચૈતન્ય છે એ પણ ક્યાં ખબર જ પડે. બસ આવું
આત્મા ની આત્મા અંદર જુદો છે એ સમજણ કહેતી. બહુ તો શાસ્ત્ર માંથી ગોખી દે, જીવ છે ને ઉદગળ છે ને એમ ગોખી, બીજી ખબર ન પડે. પિતાજી પરિણતિ થઈ ગઈ છે ને બહારની, એટલે એવો સ્વભાવ જ છે. છે પોતે સ્વતંત્ર, પરિણતિ સ્વતંત્ર બદલાય છે, કયો પરાધીન નથી. પરિણતિ પોતાની સ્વતંત્ર બદલાય છે, પણ નિમિત્ત ઉપાદાન નો સંબંધ છે. અનાદિકાળથી બહાર જ ભમે છે, નિમિત્ત એની બહાર પ્રબળ નિમિત્ત બને છે, ત્યારે એ ઉપાદાન એનો અંદર પલટે છે. પલટે સંબંધ છે સ્વતંત્ર હોવા છતાં. એક સાક્ષાત દેવગુરુ નું બને છે જે પામેલા હોય છે એનું, અને અનંત કાળમાં એવા જીવો બધા પ્રગટા જ કરે છે. એવા દેવ ને ગુરુ બધા હોય જ છે, સાધના પૂરા થયેલા ને સાધના કરનારા. એ જે જીવો તૈયાર હોય એને એ નિમિત્ત પ્રબળપણે નિમિત્ત બને છે, હોય જ છે. એવું નિમિત્ત ઉપાદાન નું સંબંધ છે. હજી સાધના સાધના પ્રગટ થાય છે ને, એટલે સાધનામાં એવો સંબંધ હોય છે. પેલી બહાર ને એક વાર સાક્ષાત દેવગુરુ મળ્યા પછી અંદર તો અંદર માં એ પોતે અંદર જાય તો પોતે સ્વયં જાય છે, પણ બહાર આવે ત્યાં સાક્ષાત દેવગુરુ હો પણ અંદર એના વિકલ્પમાં દેવગુરુ નું અવલંબન આવે છે. શુભ ભાવમાં જેમ બહાર આવે છે ત્યાં દેવગુરુ ને શાસ્ત્ર એનું અવલંબન હોય છે. અંદર જાય ત્યાં પોતે સ્વયં જાય છે, પછી એક વાર સાક્ષાત મળી જાય છે પછી એની પરિણતિ સ્વતંત્રપણે અંદર જાય, પણ બહાર આવે ત્યાં અશુભ ભાવથી બચવા શુભ ભાવોમાં દેવગુરુ શાસ્ત્ર નું અવલંબન હોય છે એને શુભ ભાવોની અંદર. એ તો હોય છે, આવ્યા વગર રહેતું જ નથી. દેવગુરુ શાસ્ત્ર અને પોતે જે મુન્યો ચારિત્ર દશામાં છે એટલે એને પંચમહાવ્રતનું પરિણામ હોય છે અને દેવગુરુ શાસ્ત્ર હોય છે. શાસ્ત્ર જયારે શરૂ કરે છે ત્યારે નમસ્કાર કરે છે ભગવાનને, ભગવાનને નમસ્કાર, પણ એ નમસ્કાર એને કરી અને પછી શરૂ કરે છે. સિદ્ધ ભગવાન ને નમસ્કાર કરે, કોઈ ભગવાન જીનેન્દ્ર દેવ ને નમસ્કાર કરે, ગમે રીતે નમસ્કાર કરીને શરૂ કરે છે. સમય સારો એમ કરીને પણ નમસ્કાર કરે છે ગમે રીતે. વિકલ્પમાં તો હોય છે, સિદ્ધ ભગવાન નમસ્કાર કરે બધા ભગવાન, માનુષ એકે બધા જ્યાં જ્યાં બધા ભગવાન છે બધાને, વર્તમાન ને ભૂત વર્તમાન હોય બધી રીતે નમસ્કાર કરે. માનુષ ક્ષેત્રે બધે માનુષ ક્ષેત્રે પંચ પરમેશ્વર નમસ્કાર કરે, મંદિર એવું જે આ નિજ નિજ અનાકુળ નિજ તત્વ એને તો કહે, એ સમતાનું કુળ મંદિર છે, સમતાનું રહેવાનું ઘર છે, પરમ નિત્ય પરંપરાનું ઘર છે કુળ મંદિર. સમતાનું પહેલેથી ચાલુ આવતું ઉત્તમ વંશ પરંપરાનું ઘર છે એવું જે આ નિજ તત્વ. એ નિજ તત્વ કેવું? અનાકુળતા, એમાં કોઈ જાતની આકુળતા નથી. એવું જે તારું તત્વ છે એ તારું ઘર છે, એમાં કોઈ જાતની આકુળતા નથી. તત્વને એ ઘરને કોઈ લઈ શકે એવું નથી. એ ઘર તારું એવું શાશ્વત છે, નિજ તત્વ એવું શાશ્વત ઘર છે. એ ઘર એને તું ભજ કે છે, એની તું ભજન કર, એની તું ભક્તિ અને એની ભાવના એને તું ગ્રહણ કરી ઘરમાં જા કે છે. સમતાનું કુળ મંદિર પહેલાથી વંશ પરંપરાથી આવેલું આવતું એવું જે આ તારું ઘર છે ની તત્વ એને તું ભજ. એ ઘરમાં સમતા રહેલી છે, આ મારથી સાચી સમતા અહીંયા છે, બહારથી તે સમતા રાખી, પણ અંદર જે સમતા છે એ તારું જે ઘર આત્મ તત્વ નાગોળ છે એમાં સમતા ભરપૂર ભરેલી છે. સમતા છે એને તું ભજ, સમતાનું કુળ મંદિર છે, આખું મંદિર છે, રહેવાનું ઘર છે. વંશ પરંપરાથી અમારું કયું ઘર છે કે છે ને, આ વંશ પરંપરાનું ઘર આ તારું તત્વ અનાદિકાળથી આવ્યું આવે છે, એ તારું વંશ પરંપરા એ છે. એટલે ઘર ગોતવા જાય કે તમારું પહેલાનું ઘર જે ગામમાં દેશમાં રહેતા હતા, આ તો તમે પરદેશ આવ્યા, તમે જ્યાં રહેતા હતા તમારું વંશ પરંપરાનું ઘર દેશમાં ક્યાં છે? તો કે આ મારું વંશ પરંપરાનું ઘર. એમ કે છે કે આ તારું વંશ પરંપરાનું ઘર અનાદિથી તારો આત્મા છે, અનાકુળ તત્વ નિતત્વ એ તારું વંશ પરંપરાનું ઉત્તમ ઘર છે, એના જેવું કોઈ ઘર નથી એવું ઘર છે. આ તો તમે પરદેશમાં આવ્યા છો, વિભાવમાં આવ્યા, એ વિભાવમાં ઘર બનાવ્યું છે એ ઘર નથી સાચું. એ ઘર તો એના પાયા મજબૂત નથી, એ તો ગરીકમાં ઉડી જાય એવું છે, એ પર્યાય છે. અને આ તો તારું નીત એવાના પાયા મજબૂત છે, વંશ પરંપરાનું ઘર તારું એવું છે, એનું આવ્યું છે અનાધિકાર છું. એ ઘર તું ગ્રહણ કર, એનું ભજન કર, એ ઘર તારું સાચું ઘર છે. આ ઘર નવા ઘર દેખાવ છે, ઘરનું બધું વિભાવના જે ઘર દેખાય છે એ ઘર નથી, સાચું ઘર નથી. આ ઘરને તું ગ્રહણ કર, સમતાનું કુળ મંદિર છે એમાં સમતા વસે નહીં છે, એ સમતાને પણ પ્રગટ કરવાની એવી સમતા છે કે ગમે એમ બહાર થાય તો તારા આત્મામાં જે સમતા શાંતિ શાંત રસ પ્રગટ થયો છે, એ શાંત રસમાં કાંઈ ખામી ન આવે એવો શાંત રસ એમાં મળેલો છે, એ તારું ઘર પ્રગટ કરે છે. એવું નિર્દય ઘર છે, ઈ પ્રગટ થયા વગર તારું બહાર નું તું ગમે એમ કરે તો એનું કાંઈ ફળ નથી કે છે. અંદર ઘર પ્રગટ કરે તારું સંતાન એનું ફળ બધું, એમાં ફળ બધું ભરેલું નથી. પછી કોક બહારની ક્રિયા મુનિને યોગ્ય હોય તો હોય, એમાં કોક ક્રિયા ઓછી થાય તો એની સાથે કઈ સંબંધ. ઉપવાસ આટલા કરવા જ જોઈએ મુનિ એવું નથી. તારી યથાશક્તિ ઉપવાસ થાય, એ યથાશક્તિ જે અમુક જાતના પઠન કરવા જોઈએ એવું નથી, એને પ્રયોજન થતો હોય. બાકી મુનિને યોગ્ય જે વર્તન હોય એ તો મુનિને હોય જ છે, બાકી એને આટલું કરવું જોઈએ એવું નથી હોતું. અંદરથી તું પ્રગટ કરાશ ને ગુણ મંદિર સંતાને તો એમાં બધું ફળ છે, એમાં બધું આવી જાય છે. એને ઉપર જવું જ જોઈએ શિખરે, કે એને નીચે એને ઓલા શિયાળામાં પાણી નીચે ઓલામાં બેસવું જ જોઈએ એવી જાતનું હોતું નથી. તારી યથાશક્તિ પણ તારે મુનિને યોગ્ય ક્રિયા કર એની સાથે સંબંધ છે. બાકી એની બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધ નથી. તું તારા આત્મામાં અંતરમાં જે સંતા પ્રગટ કર, શાંતિ ને ભર, તો એમાંથી બધું ફળ આવશે. એ તો મુનિઓને અમુક જાતના વિકલ્પ આવે છે, એટલે એને ધ્યાન અખતરા કરે છે કે મને કેવી જાતની અંદર સ્થિરતા પ્રગટિ છે, એટલે એવા વિગ્રહો ધારણ કરે છે. ઉપર શિખર ઉપર જાય છે, પોતાની અંદર કેવી અંદર કેટલી જાતની નિર્મળતા સ્થિરતા છે એના અખતરા કરવા માટે જાય છે. એ તો અંદરની વિશેષ નિર્મળતા નથી જાય, પણ એનો કઈ એવો નિયમ નથી હોતો કે દરેક મુનિઓને બહારની ક્રિયા સરખી નથી હોતી. કોઈને કોઈ જાતની ક્રિયા હોય, કોઈને કોઈ ક્રિયા હોય છે. છ અંશ એ બધા મુનિઓને હોય છે, એની સાથે આ અંદરનો અંશ આત્માનો એ અવશ્ય હોવો જોઈએ. આત્મામાંથી અવશ્ય શાંતિ પ્રગટ થવી જોઈએ. શાંતિનો સાગર પડ્યો છે એમાંથી શાંતિ આવી જોઈએ. આખો સમતાનો સાગર છે એમાંથી એને સમતા પ્રગટ થવી જોઈએ, તો એ સાચું છે. કોક જાજે ઉપવાસ કરે ને કેવાય નહીં, વિગ્રહો ધારણ કર્યા હોય છે, કોઈ બીજા વિગ્રહો ધારણ કર્યા હોય છે, એમ જુદું જુદું હોય છે. બાર તો બે મુનિઓ પધાર્યા, એને એવો વિગ્રહ હતો દરેકને એક જાતનો ન હોય. રાજકુમાર હોય ને વનમાં હોય, માટીના વાસણમાં રાંધેલું હોય, હાથી રાંધેલું હોય, એવા રાજકુમાર એ મને આવવાનું આમંત્રણ કરે તો હાર લેવો એવો મેળ થઈ ગયો છે. દરેક મુનિવારો એક જાતના વિગ્રહો ધારતા નથી. એને એમ વિચારાયો છે ગામમાં નથી જવા, જંગલમાં જયાર મળે અને તે રાજકુમારો હોય એવી જાતના વિગ્રહો ધારે છે. એક તો રાજકુમાર હોય, એક તો રાજકુમાર વનમાં જ હોય, એને રાજકુમાર હોય ને પછી માટીના વાસણમાં રાંધે એમ ન બને, માટીના વાસણમાં અને એમને હાથે રાંધેલું એવું રાજકુમારો ને એવું ક્યાંક એ બધું બનવું દુર્લભ તો પણ બની ગયું છે. કેવા કળાવાળા જંગલમાં વાસણ બનાવ્યા, કળા આવડતી હોય. પરદેશમાં બનાવ્યા ઘર, એ ઘર તો હાવ પાયા એના ઊંડા નથી હોય છે, એકદમ ખલાસ થઈ જાય.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.